Vallahi sabah tekrar vardı. દસ લક્ષણી પર્વની આરાધનાનો આજે ચોથો દિવસ સત્ય ધર્મની આરાધનાનો છે. જૈન દર્શનના પર્વો એ સાધના માટેના હોય છે. એમાં પણ દસ લક્ષણ પર્વ, અષ્ટાનિકા પર્વ એ શાશ્વત પર્વો છે. ક્યારથી આપણે આ પર્વોની આરાધના કરી રહ્યા છે, ક્યારથી કરી રહ્યા છે? આરાધના માટે કાળની મર્યાદા શું હોઈ શકે? જેને સાધના કરવી છે, આરાધના કરવી છે, એને ક્ષેત્ર અને કાળ ભૂલવું પડશે. આરાધના ક્યાં ક્ષેત્રમાં થઈ શકતી હોય? આરાધના ક્યારે થઈ શકતી હોય છે? આપણને એક આશ્ચર્ય થવું જોઈએ, આપણે આરાધના સાધના માટે શું પૂછીએ છીએ? ક્ષેત્ર અને કાળ. ક્યારે વિચાર્યું છે? વિકાર, વિભાવ, પાપના પરિણામ માટે કોઈ આપણે ક્ષેત્ર કે કાળનો વિચાર કર્યો છે? પ્રમાદ ક્યારે કરી શકાય છે? અસત્ય કે હિંસા આદિ કોઈ પણ ભાવ ક્યારે કરી શકાય છે? ક્યાં કરી શકાય છે? વિભાવ માટે આપણે અમર્યાદિત કાળને ક્ષેત્ર વિચારીએ છીએ તો સાધનામાં કેમ મર્યાદા યાદ આવે છે? ફરીથી જેને કહીએ ને, એપ્રોચ બદલાવવો પડશે. આપણને હજી એક અમર્યાદિત સ્વભાવ અને સ્વભાવની સાધના આપણને ગમતી નથી અને એટલા માટે એને આપણે મર્યાદામાં રાખીએ છીએ. અને અશુભ ભાવ વિભાવની રૂચિ પડી છે એના માટે કોઈ નહીં. ધર્મ કરવા માટે કે કાંઈ કરવા માટે શું જોવું જોઈએ? મુહૂર્ત જોવું જોઈએ ને. અને પાપ કરવા માટે મુહૂર્ત જોઈએ છે. તો એ આપણને આ અનાદિના પર્વો એમ આપણને સૂચવે છે, બતાવે છે કે ક્યારે પણ કાળની રાહ જોઈશ નહીં. મુનિરાજ ક્ષેપક શ્રેણી આદિ માંડવી હોય તો પેલા શું જોતા હશે? કાળ. આજે કયું મુહૂર્ત છે નહીં, ક્યાં હોય છે મુહૂર્ત? કહે ને લાભ અમૃત ને એવા જોવા પડે ને. ક્ષેત્ર શું જોતા હશે? સાધના માટે આત્મા જેવું કોઈ ઉત્તમ ક્ષેત્ર નથી અને આત્માની સ્વકાળની પણતી જેવું કોઈ ઉત્તમ મુહૂર્ત નથી. આત્મા જ પોતે અસંખ્ય પ્રદેશી એવો છે કે જગતનું સર્વોત્કૃષ્ટ સાધના માટેનું એ ઉત્તમ ક્ષેત્ર છે. અને આત્માની સ્વભાવ સન્મુખની સ્વકાળની પણતી એ જ આત્મા આરાધના માટેનું સાચું મુહૂર્ત છે. તો અનાદિના આ પર્વો છે એ અનાદિથી કરવા યોગ્ય એક સાધના, એક કર્તવ્ય છે એ આપણને સૂચવે છે. એમાં અષ્ટાનિકા અને આ દસ લક્ષણ પર્વમાં, આ દસ લક્ષણ પર્વ એ કેવા છે? એક સીધા આત્માની પણતી સાથેના છે. અષ્ટાનિકામાં આપણે શું વિચારીએ? કોની કોની કરીએ છીએ આપણે? મુખ્યતા જિનેન્દ્ર અકૃત્રિમ પ્રતિમાઓ છે એની, અને એના દ્વારા હું પણ એક એવો અકૃત્રિમ ચૈતન્ય ભગવાન આત્મા છું એમ કર્યું. આ તો સીધી આત્માની પણતી સાથેનો છે કે ક્યાંય હવે જેમ કે ને વાયા નહીં જતો. આત્માની સાધના સીધા આત્માથી કરી, અને આવી સાધના જેને કરી છે એવા મુનિરાજોને પણ આપણે યાદ કરીએ છીએ. તો ક્રોધથી રહિત ઉત્તમ ક્ષમા, માનથી રહિત ઉત્તમ માર્દવ, માયાથી રહિત ઉત્તમ આર્જવ, અને આજે અસત્યથી રહિત સત્ય. એ તો અહીંયા 12માં જેમ પૂજામાં આવ્યું હતું, ક્રોધાદિ સહિત જીવ ક્યારે પણ સત્ય બોલી નહીં શકે. કસાઈમાં એને સત્ય નહીં, કેમ બધાને અનુકૂળ પડશે એવું બોલાશે. અને એમાં શબ્દ બીજો કયો આવ્યો હતો? અતિચાર. અનાચાર અને અતિચાર આપણે પ્રતિક્રમણમાં પણ સામાયિકમાં બોલીએ છીએ ને, અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અનાચાર. અતિચાર એટલે શું અને અનાચાર એટલે શું? જેમ એક કોઈ કાચની વસ્તુ હોય એ જમીન ઉપર પડે તો શું થાય? શું થાય છે? બે શક્યતા છે, કા કટકા પણ થઈ શકે છે અને એક ચૂરો જેને કે આમ કે એ પછી કાંઈ વપરાય નહીં. હજી કટકા થયા તો કાંઈક હજી વપરાય થઈ શકે, જેને માટે સમયસારની ગાથામાં કયું કીધું છે? નિજરાતી છેદાવવા ભેદાવ. છેદાવવું અને ભેદાવવું, ભેદાવવું એટલે ભૂકો થઈ જવો અને છેદાવવું એટલે ટુકડા. એ કદાચ હજી સાંધીને કામમાં આવે છે. એમ વ્રતનો પૂરેપૂરો ભંગ એનું નામ અનાચાર કહેવાય. અને અતિચાર એટલે વ્રત રહી જાય એમાં કાંઈક અલ્પ દોષ આવે તો તેનું નામ શું કહેવાય? અતિચાર. તો આપણા જીવનમાં શું હોવું જોઈએ? અનાચાર કે અતિચાર, બેમાંથી એક ન હોવું જોઈએ. કદાચ કોઈ ક્ષોભસમની અલ્પતાને વશ કદાચ એ અતિચાર થાય, પણ અનાચાર તો ક્યારેય થઈ જવો હોવો જ ન જોઈએ. કે જે વસ્તુનું સ્વરૂપ જેવું છે એનાથી પૂર્ણપણે વિપરીત કહેવું, અધિક કહેવું કે ઓછું કહેવું એ અસત્ય છે. જેવું છે તેવું વસ્તુ સ્વરૂપનું એ પ્રતિપાદન કરવું જોઈએ. ખબર ન હોય તો પોતાને એ સ્વીકાર કરીને, અલ્પતાનો સ્વીકાર કરીને કહેવું મને ખબર નથી. કોઈ અધિક જ્ઞાનીને અથવા જીનવાણીમાં જોઈને નિર્ણય કરવો પણ ખબર ન હોય અને મારું માન ભંગ થશે એમ કરીને વિપરીતતા તો ક્યારેય હોઈ શકે નહીં. તો એ અનાચાર. અને મૂળ પ્રયોજનભૂત વિષયમાં તો કોઈ પ્રકાર બીજો સંભવી શકે જ નહીં. તો એ અને એક બોલવું ના બોલવા સંબંધી જો વિચાર કરીએ તો મુનિરાજ છે એને ચારિત્ર કેટલા પ્રકારનું હોય? ચારિત્ર મુનિરાજનું 28 મૂળગુલ જુદી વાત છે. 13 પ્રકારનું ચારિત્ર હોય, 5 માવ્રત, 5 સમિતિ અને 3 ગુપ્તિ. 5 માવ્રતમાં પણ પેલું કયું છે? કયું છે? હિંસા, છૂઠું, ચોરી, એ શું છે? માવ્રત છે ને, એ પાપ છે. એનાથી રહિત અહિંસા, સત્ય, અચોર્ય. તો જો સત્ય ત્યાં એક આવ્યું. પછી 5 સમિતિ છે, એમાં પણ વચન સંબંધીનું શું આવે છે? કઈ છે 5 સમિતિ? ઈર્યા, ભાષા, એસણા. તો જો ભાષા આવી, પેલામાં શું આવ્યું હતું? સત્ય. આમાં શું આવ્યું? ભાષા. પછી 3 શું છે? ગુપ્તિ, મન, વચન. અને તો વચન પણ આવ્યું ને, તો ત્રણેયમાં એ રીતે વચન સંબંધીનું છે. તો મુનિરાજ કેવું હોય છે? ક્યારે પણ જીનવાણીમાં લખ્યું હોય એનાથી અંશ માત્ર પણ વિરુદ્ધતા વચનમાં હોઈ શકે નહીં. અને એ તો સાથે છે અને હિતકારી તો કે જ. પાછું કેવું હોય છે? હિત મિત મર્યાદિત મીઠું. એમાં પોતાના કસાય, આપણે ઘણી વાર કહીએ ને સત્ય હંમેશા કેવું હોય? કડવું હોય, કારણ કે પોતાનો કસાય એમાં ઉમેરવો છે. સત્ય પણ હંમેશા મીઠું હોય, એ પણ મિતભાષી હોય. ધર્મ લોભી જીવને જોઈને કરુણા બુદ્ધિ આવે તો ઉપદેશ આપે. એવું નહીં કે મારી ડ્યુટી કે મારે ઉપદેશ દેવો જ. કોઈને એમ થાય કે આવું બધું જો રહ્યા કરશે તો તમારો ધર્મનો પ્રચાર ક્યારે થશે? આવું કંઈક એક સિસ્ટમ તો ગોઠવવી જોઈએ ને, કે મુનિરાજે દરરોજ 2 વાર નહીં પણ મિનિમમ 1 વાર, અને એ પણ એક ફિક્સ ટાઈમે, તો લોકો બધા વ્યવસ્થિત બધા ટાઈમે આવી શકે. માર્ગ સાધનાનો છે, એમાં સાથે એવો એક વિકલ્પ હોય અને શક્તિ હોય તો એ કોઈ પ્રયોજન નથી. સ્વરૂપ પોતાની હિતનો સાધના એ પ્રયોજન છે, અને બાહ્યમાં તો એક વિકલ્પ છે, ઓપ્શન છે. એ તો જીવનમાં અહીંયા સત્ય માટે શું છે કે ખરેખર સત્ય અંદરમાં નિશ્ચય જો વિચાર કરીએ, ત્રિકાળ સત સ્વરૂપ આત્માનું જે પણતિ અવલંબન લે એ પણતિનું નામ જ સત્ય ધર્મ છે. વિતરાગતારૂપ પણમેલી પણતિ કે જેમાં સત સ્વરૂપનો અનુભવ જ્ઞાન રમણતા થઈ છે, એ પણતિ એ નિશ્ચય ધર્મ છે. એની સાથે જીનવાણીમાં કહ્યું હોય એ જ પ્રમાણે હીન અધિક અને વિપ્રાત્યતાથી રહિત કેવું આનો વિકલ્પ, તેનું નામ વ્યવહાર, એ સત્ય ધર્મ કહેવામાં આવે છે. ભાષાનું પ્રણમન એ તો ઉદગલનું છે. તો એવી અહીંયા મુનિરાજ આવા નિશ્ચય સત્ય ધર્મની એમની પ્રગટતા ક્યાં સુધીની પ્રગટતા છે. મુનિરાજને સત્ય ધર્મ કેવો હશે, સત્ય બોલવાનો કે અસત્ય બોલવાનો કે મૌન રહેવાનો, ત્રણ માંથી મુનિરાજનો સત્ય ધર્મ કયો હશે. અસત્ય બોલવાનો તો ન હોય એટલે એ ઓપ્શન કાઢ નાખીએ. સત્ય બોલવાનો કે મૌન રહેવાનો, જેનાથી આકુલતાનું વેદન થાય તે ક્યારેય ધર્મ નહીં હોય. બોલવું કે મૌન રહેવું, બે શું છે, એ બે વિકલ્પ છે. અને વિકલ્પના કાળ હોય અને તે વખતે આકુલતાનું વેદન ન હોય એમ ક્યારેય નહીં બને. ગુરુદેવસિંહ એ રીતે ત્રણ પ્રકારની મૂર્તિ કહેતા હતા. મૂર્તિ એટલે ઓલી સ્થાપના રૂપની નહીં, ત્રણ પ્રકારની મૂર્તિ શું કહેતા. શરીર એ રોગ મૂર્તિ છે, વિકાર વિભાવ એ શનિ છે, ભવ મૂર્તિ છે, અને ભગવાન આત્મા આનંદ મૂર્તિ છે. મૂર્તિ એટલે સ્વરૂપ. શરીર હોય અને એમાં રોગ ના આવે એવી કલ્પના ન કરવી, કારણ કે શરીર શેનાથી ભરેલું છે, રોગથી જ ભરેલું છે. કેટલા કરોડ છે, એક તસુ તસુ 96 રોગ છે તો આખા શરીરમાં કેટલાય ગણી લેવા. કુંકુન આચાર દે કે છે અષ્ટપાવનમાં, તો શરીર શું છે, રોગ મૂર્તિ. શરીર હોવું પછી કે મને રોગ ના થાય એવું નથી. એવી જ રીતે રાગ વિભાવ વિકાર એ શું છે, વિભાવ કરીએ રાગ કરીએ અને કે મારે ભવ નથી જોતો, નહીં મળે, નહીં થાય. રાગ કર્યો તો દંડ, ભવ તને મળવાનો છે. તો એ રાગ શું છે, ભવ મૂર્તિ છે. અને હું ભગવાન આત્મા શું છે, અરે આત્માનું અવલંબન લે અને આનંદની ધારા ન થાય એવું ક્યારેય બનશે નહીં. તો જીવનમાં આપણને આ ધર્મની આરાધનાના અવસરે એ આપણને શીખડાવે છે કે હવે હવે શેનો અવસર આવ્યો છે, શેનો કાળ પાક્યો છે. અનાદિકાળથી વિરાધના કરતા આવ્યા છે, હવે સાધનાનો અવસર આવ્યો છે. સમયસારજી પરમાગમની અમૃતચંદ્રાચાર્ય દેવે પહેલી ગાથાની ટીકા પ્રારંભ કરતા કયો શબ્દ આપણને આપ્યો, ઘણી વાર લઈએ છે અથ શબ્દ. કુંદકુંદ આચાર્ય દેવની ગાથા વંદિત તું સવસિદ્ધે, પણ એની ટીકા શરૂ કરતા અથ શબ્દ છે. અને જયચંદજીએ એમાં એમ લખ્યું કે અથ શબ્દ એ કંઈક માંગલિકને સૂચવે છે. શું એમનો અર્થ કર્યો કે કંઈક માંગલિકને. આપણને આશ્ચર્ય થાય અથ સંસ્કૃત શબ્દ અને એનું ગુજરાતી શું થાય, હવે. હવેમાં માંગલિક શું હશે. જો ગુરુદેવસિંહ એના અર્થ કાઢીને શું કહે છે કે એ અથ શબ્દ એક માંગલિકતાને સૂચવે છે. કેવી રીતે, આપણે ક્યારે પણ હવે શબ્દનો પ્રયોગ ક્યારે કરશું, જે ચાલ્યું આવતું એના માટે કે ચાલ્યું આવતું અટકાવવું છે અને કંઈક નહીં કરેલું એવું અપૂર્વ કરવું. હવે ચાલો જઈએ, હવે હવે એનો અર્થ કે જે પ્રવૃત્તિ કરતા હતા એ હવે બંધ અને એક નવી પ્રવૃત્તિ. એનો અર્થ કે અનાદિ દુઃખનો અંત અને હવે એક સાધનાની સાદી શરૂઆત. સાદી એટલે નવી શરૂઆત. આ એનું નામ એક શબ્દ ઉપરથી પણ કેવો ભાવ નીકળી શકે છે. તો એ આપણે આ આરાધનાને હવે પર્વમાં એમ વિચાર કરીએ, હવે બસ થાવ. જે અનાદિથી વિરાધના કરી રહ્યા છે, સ્વરૂપને જે વિસ્મરણ થઈ ગયું છે, હવે સ્વરૂપનું સ્મરણ કરીને આરાધના કરીએ, એના માટે આ પર્વ હોય છે. જેને કોઈ દી ભૂલા નથી તેને ભૂલવાના છે, અને જેને કોઈ દી યાદ નથી કર્યો એને હવે એવો સ્મરણમાં લઈએ કોઈ દી ભૂલાય નહીં. જેને કોઈ દી ભૂલા નથી એને હવે એવા ભૂલવા છે ફરીને યાદ આવે નહીં, અને જેને અનાદિથી ક્યારે યાદ કર્યો નથી એને એવો યાદમાં સ્મરણમાં લઈએ કે ફરીથી એ કોઈ દી ભૂલાય નહીં. અનાદિકાળથી સ્વભાવનું વિસ્મરણ અને સંયોગનું સ્મરણ, એનાથી થઈ રહ્યું છે ભાવ મરણ, અને એનાથી ચતુર્ગતિ પરિભ્રમણ થઈ રહ્યું છે. તો એ વાત છે. હવે ગુરુદેવસિંહ જે આપણને 14મી ગાથા શરૂ કરી છે એના ઉપર ગુરુદેવસિંહ તો પૂરા થઈ ગયા છે. અભાવાર્થની શરૂઆત છે. આપણે હવે ફરીથી લઈએ. પહેલો બોલ લીધો તો બીજો બોલ ચાલતો હતો. ગુરુદેવસિંહે ફરીથી પાંચેય બોલના એક એક શબ્દો માટે કેવી રીતે કીધું છે? અબદ્ધ સ્પષ્ટ એ જે બોલ છે એ શેનો છે? દ્રવ્યનો. દ્રવ્યનો કહેતા જે પરદ્રવ્ય છે, દ્રવ્ય કર્મ અને ન કર્મ એનાથી રહીત હું એક પદાર્થ રૂપ છું. પછી બીજો બોલ શેનો છે? અનન્ય એટલે અન્ય. અન્ય એટલે શું છે? ગતિની પર્યાય લીધી છે. અને ગતિમાં શું લીધું છે? ખાસ કઈ પર્યાય લીધી? છેદ આકારની ખાસ મુખ્યતા. કારણ કે તે ગતિમાં તેવો શરીર મળે છે, એવો આકાર બને છે, તો માટે કઈ લીધી? પર્યાયની વાત લીધી. તો એક ક્ષેત્ર, અને ક્ષેત્રમાં પણ શું લેવું છે? આકાર એટલે કઈ લેવું છે? વ્યંજન પર્યાયની બે વાત. પછી ત્રીજો બોલ શેનો હતો? હાનિ વૃદ્ધિ. કઈ પર્યાયની વાત છે? પર્યાયમાં જ હાનિ વૃદ્ધિ થાય. હાનિ વૃદ્ધિ શેમાં થાય? દ્રવ્યમાં થાય, ગુણમાં થાય કે પર્યાયમાં થાય? હાનિ વૃદ્ધિ જો થશે તો એનો અર્થ કે પૂર્ણતા નહીં હોય. જે પૂર્ણ છે, જે નિત્ય છે, એમાં ક્યારે ફેરફાર થઈ શકે નહીં. અનિત્યતામાં, અપૂર્ણતામાં એ આ બદલાવ થઈ શકે છે. અને અઘરું લઘુ ગુણને, અને એ શક્તિ પણ છે. અઘરું લઘુ તો શક્તિ છે કે ને? કેટલામી છે? આમાં છે, સમયસારમાં છે. જોવું હોય 17મી શક્તિ છે કે 16મી શક્તિ કઈ છે? ત્યાગ ઉપાદાન શૂન્યત્વ શક્તિ. અને એના પછી 17મી કઈ લીધી? અઘરું લઘુત્વ. 16મીમાં કીધું કે તારામાં ક્યાંય પણ ત્યાગ છોડવા જેવું પણ નથી અને ગ્રહણ કરવા જેવું પણ નથી. એટલા માટે તારામાં કોઈ વિપરીતતાય નથી અને અપૂર્ણતાય નથી. તું એક પૂર્ણ તત્વ છો. એ ઉપરથી 17મી ગાથામાં લીધું કે સ્વભાવે હું પૂર્ણ હોવા છતાં પણ પર્યાયમાં શું થાય છે? વધઘટ થાય છે. અને વધઘટ કેવી? 6 પ્રકારે વૃદ્ધિ અને 6 પ્રકારે હાનિ. અને આવું પર્યાયમાં હર સમયે વૃદ્ધિ હાનિ હોવા છતાં હું સ્વભાવથી તો કેવો છું? અગુરુ લઘુ. મારા એકરૂપ સ્વભાવમાં કોઈ પ્રકારની વૃદ્ધિ હાનિ થતી નથી. ફરીથી ક્યાં સમયની વાત છે? પેલા સમયે વૃદ્ધિ હાનિ કે પેલા સમયે નિત્ય સ્થિર પણ? એક જ સમયમાં. ચલો એક દ્રવ્ય, એક જીવમાં લઈએ આપણે દ્રવ્ય કરતા. એક જીવમાં શું થાય? વૃદ્ધિ હાનિ. અને બીજામાં શું થાય? સ્થિરપણું થાય. શું થાય? એક જ દ્રવ્યમાં, એક જ સમયમાં. અને ત્રીજું શું લેશું? એક જ. અહીંયા આત્માની મુખ્ય લેવી છે એટલે આપણે એક જ આત્મામાં લઈએ. બાકી બધામાં લાગુ પડે છે. એક જ આત્મામાં એક જ સમયમાં, હવે આગળ શું લેશો, એક જ અપેક્ષાએ નહીં, બે ભાવમાં, પલટતો ભાવ વૃદ્ધિ હાનિ અને ટકતો ભાવ એ સ્થિર છે. તો એ બે વાત આપણને ત્રીજા બોલમાં, એ પર્યાયમાં વૃદ્ધિ હાનિ થવા છતાં પણ દ્રવ્ય સ્વભાવ તો નિત્ય સ્થિર છે. એક જ જીવ દ્રવ્ય, એક જ સમય અને અપેક્ષા બે, એ વાત વિષય આપણને લેશે અને એમાં દ્રષ્ટાંત પણ સમુદ્રનું ભરતી નને આપશે. તો એ ફરીથી શેની વાત આવી, પહેલું દ્રવ્યની, બીજું ક્ષેત્ર આકાર વ્યંજન પર્યાય, ત્રીજું શેની વાત આવી, કાળ એટલે કે પર્યાય અર્થ પર્યાયની વાત ત્રીજામાં, કાળ લીધો, કાળ દ્રવ્ય ક્ષેત્ર કાળમાં, કાળ એટલે પર્યાય અને ત્યાં અર્થ પર્યાય. પછી ચોથો શેને બોલ લીધો છે, ગુણ ભેદથી રહિત એટલે કે ભાવ. આ રીતે કોઈ પણ પર્યાય ભેદ અને ગુણ ભેદ આવી ગયા. જેમ સમયસારની છઠ્ઠી ગાથામાં શેનો નિષેધ કરાયો, પ્રમત અપ્રમત એ પર્યાય ભેદથી રહિત, અને સાતમી ગાથામાં કોનાથી રહિત બતાવ્યો, ગુણ ભેદથી. એમ અહીંયા પર્યાય ભેદથી રહેવા માટે કયો બોલ લીધો, બીજો અને ત્રીજો, બીજો વ્યંજન પર્યાયનો, ત્રીજો અર્થ પર્યાયનો, અને ચોથો કોણ લીધો, ગુણ ભેદથી રહિત. આ રીતે કોણ આવી ગયા, દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ. અને આ ચાર શું કહેવામાં આવે છે, સ્વચતુષ્ટય કહેવાય. બીજું શું આવે છે, પંચ પરાવર્તનમાં આ ચાર આવે છે, દ્રવ્ય પરાવર્તન, ક્ષેત્ર પરાવર્તન, કાળ પરાવર્તન અને ભાવ. અને પરાવર્તનમાં બીજો પાંચમો કયો આવે છે, ભાવ પર. તો પાંચમો બોલ કયો લીધો, અસંયુક્ત. અને એમાં શેને લીધો, સંયુક્ત એટલે સહિત નથી, મોહ આદિ ભાવોથી હું ભગવાન આત્મા એનાથી સંયુક્ત એટલે સહિત નથી પણ રહિત. તો ફરક શું પાડ્યો આગળ, બીજો અને ત્રીજો જે આવ્યો હતો એમાં પણ પર્યાયની વાત હતી, એકમાં વ્યંજન પર્યાય અને અર્થ પર્યાય. અને હવે આ પાંચમો બોલ લીધો એમાં શેનો શું ફરક શું પાડ્યો એનાથી, કે મોહ આદિથી ભવ મળવાના છે અને એટલા માટે ભવ પરાવર્તનથી પણ રહી છે. મારામાં પરાવર્તન છે જ નહીં, હું તો પરિપૂર્ણ તત્વ એક રૂપે છું. જે કાંઈ બદલાવ છે ને, પરાવર્તન એટલે શું, પંચ પરાવર્તન એટલે શું, ફેરફાર બદલો. હું કેવું તત્વ છું કે મારામાં કોઈ પણ ફેરફાર થતો નથી. તો ભવ લીધું એક વાત, બીજું જે કોઈ અર્થ પર્યાય અને વ્યંજન પર્યાયની જે વાત આવી, અહીંયા હવે શેની વાત, તો અહીંયા પણ મોહ રાગ વેસી સેમાં આવી જાય. અર્થ પર્યાયમાં તો આવી ગયું, હિનાદિક્તમાં તો આવી જાય, તો અહીંયા જો એમાં શબ્દ આપણે વાંચવા છે, સુખ દુઃખ આદિ લીધા એટલે ભોગવટાની પર્યાય. ઓલામાં શેનાની લીધી હતી, કર્તાપણાની અપેક્ષાની. વાંચવું છે કે હજી ફરી આવશું ત્યારે લેશું, જો એમાં ચાલીસમું પાનું જઈએ, સમયસારમાં ભાવાર્થ છે ચૌદમી ગાથા ચાલીસ પાનું, અને ભાવાર્થ બીજી લાઈન પહેલી લાઈન વાંચીએ ચાલીસમા પાને, કર્મના નિમિત્તથી થતા મળે છે પાંચ ચાલીસમું પેજ નંબર ચાલીસ છે એમાં પહેલી જ લાઈન, કર્મના નિમિત્તથી થતા મોહ રાગ દ્વેષ આદિ પરિણામો સહિત છે તે. હવે જો જે શું આવ્યું, સુખ દુઃખ રૂપ દેખાય છે, કોની વાત આવી, આ વેદન ભોગતાપણાની. ઓલી જે હતી ત્રીજો બોલ હિનાદિકિસની હતી, પર્યાય તો હતી કર્તાપણા માટેની. આ રીતે કરીને પાંચેય બોલથી કોણ રહિત છે, ક્યારે છું, જો એના માટે આપણે આ શરૂ કર્યું એ પહેલા એક સરસ અમૃત ચંદ્રાચાર્ય દેવે એક શ્રોતાના મુખમાં એક પ્રશ્ન મૂક્યો. શું પ્રશ્ન મૂક્યો, કે આપે તો કહી દીધું, આમ જેમ કે ને ઓલાને કરોડ રૂપિયા આપી દેજે, પણ ઓલો કે ભાઈ કરોડ કોને કઈ ખબર છે ને, પેલા એમ શિષ્ય શું પ્રશ્ન કરે છે, આપે કહી દીધું કે અબદ્ધ સ્પષ્ટ અનન્ય નિયત અવિશેષ અને અસંયુક્ત એવા પાંચ ભાવ સ્વરૂપ આત્માને તું અનુભૂતિ કર, તેનું નામ શું છે? શુદ્ધ નહીં. આવા આત્માને જે જાણે તેનું નામ શુદ્ધ નહીં. આપે તો બહુ ઇઝીલી કહી દીધું, કારણ કે આપને તો પ્રચુર સંવેદનમાં આવો આત્મા અનુભવમાં આવે છે, પણ અમે શું કરીએ? અત્યારના તો હું કેવો છું? કર્મથી બંધાયેલો છું ને શરીર વાળો છું. અત્યારના હું મનુષ્ય પર્યાયમાં છું. મારામાં જ્ઞાન ઓછું વધતું, કસાય ઓછું વધતું થાય છે, અને આત્માનો વિચાર કરું તો ગુણભેદ મારે તો આવે છે હાથમાં, અને આકુતાનો તો મોથી વેદન છે. આવા સમયમાં આપ જે દશામાં પહોંચીશ તો જરૂર મને આપના જેવું થશે, એની હું ના નથી પાડતો, પણ આપ મારી પરિસ્થિતિનો તો વિચાર કરો. તો આચાર્ય દેવે એક સરસ એક જ વાક્યમાં શું શબ્દ આપ્યો છે? તું ક્યાં ઉભો છો અને અમે ક્યાં છીએ? અમે સ્વભાવ દ્રષ્ટિમાં ઉભા છીએ એટલે અમને સ્વભાવ સિવાય કાંઈ દેખાતો ન, અને અમારી સ્વભાવ દ્રષ્ટિની વાત તું પર્યાય દ્રષ્ટિમાં બેસીને સાંભળે છે એટલે તને અશક્ય લાગે છે. પર્યાય દ્રષ્ટિમાં ઉભેલાને આ સ્વભાવ દ્રષ્ટિનું શું સ્વરૂપ હોય એ ખ્યાલમાં, અને એ માટે જો જોવું હોય તો ગુરદેશે આજ દેખાડ્યું હતું. પાંચેય બોલમાં બે વાત કઈ આવે છે? એક સામાન્યપણે પર્યાયની સમીપમાં અને એક સ્વભાવની સમીપમાં. જો જોવું હોય તો એક સામાન્ય જેવો ગુરદેશે બહુ જ પહેલો જ બોલ આપણે એમાં લઈએ. પહેલો બોલ 38 પાનું, એમાં ઉપરથી પાંચમી લાઈન, પૂદગલ કર્મથી બંધાવા સ્વસ્વરૂપ અવસ્થાથી અનુભવ કરતા. આવ્યો શબ્દ અવસ્થા. અવસ્થા એટલે શું? પર્યાય. ક્યાં ઉભા છીએ આપણે? પર્યાય બુદ્ધિમાં ઉભા છીએ. હજી તો પરદ્રવ્યમાં એકત્વ છે, તો બહુ દૂરની વાત છે. હજી તો નિમિત્તાધીન વૃત્તિ છે ને સંયોગથી સારું ખરાબ થાય એ તો બહુ દૂરની વાત. તે અવસ્થાથી અનુભવ, આ કોની વાત આવી? આપણે ક્યાં ઉભા? હવે આચાર્યદેવ શું કહેવા માંગે છે એની એક લાઈન છોડી. આત્મા સ્વભાવની સમીપ જઈને, આ બે મોટો આંતરો છે. દરેક બોલમાં આ બે મળશે આપણને. પેલું આચાર્યદેવ દેખાડે કે પર્યાયમાં છે, અમે ના નથી પાડતા, પણ તું તો ત્યાં જ ઉભો રહીને એટલું જ અસ્તિત્વ માને છે. તો આવું પર્યાયની સમીપ મેં પર્યાયમાંથી જોતા ત્યાં જ અટક્યા છે, અને જોવાનું છે ક્યાં? આત્મ સ્વભાવની સમીપ જઈને. ચલો બીજા એના જ બીજા બોલમાં આવીએ. એનું બીજો બોલ પેરેગ્રાફ છે એમાં ચોથી લાઈન, એવી રીતે આત્માનો નારક આદિ પર્યાયોથી અનુભવ કરતા. મેળો શબ્દ ફરીથી. કોની વાત આવી? આ કોની વાત આવી? આપણી વાત આવી. પર્યાય બુદ્ધિમાં રહ્યા છે અને સ્વભાવની વાત સાંભળીએ છીએ, નહીં બેસે આપણે અંદરમાં, ખ્યાલ જ નહીં આવે કારણ કે ક્યાં બેઠા છીએ? પર્યાય બુદ્ધિમાં, સંયોગ બુદ્ધિમાં, નિમિત્તાધીનપણામાં જ. તો પર્યાયના અંતમાં બેઠા છીએ, આટલો ગેપ એટલે પડી જાય છે. અને એની સામે આચાર્યદેવ શું લે છે એનો જ લાઈન છોડીને, એક ચૈતન્યાકાર આત્મ સ્વભાવની. જો બધા બોલમાં કોમન શબ્દ આવશે, કયો બોલ આવશે? આત્મ સ્વભાવ. અને આત્મ સ્વભાવ કેવો છે? કઈ આવ્યો કઈ નહીં કે હમણાં જ આપણે આવી ગયું તો નહીં યાદ હોય, નહીં યાદ હોય. 10 નંબરના શ્લોકમાં આત્મ સ્વભાવ પરભાવ ભિન્ન. જો આખી શરૂઆત ક્યાંથી શરૂઆત? 14મી ગાથાની શરૂઆત પહેલા એ 10 નંબરનો જે શ્લોક છે એમાં આચાર્યદેવ પહેલાથી જ ક્યાંથી શરૂઆત કરીશ? અમે તને આત્મ સ્વભાવની વાત કરવા માગીએ છીએ, કારણ કે આવા આત્મ સ્વભાવના અવલંબન વગર ક્યારેય તને શુદ્ધ નહીં, ઇઝ ઇક્વલ ટુ આત્માની અનુભૂતિ, ઇઝ ઇક્વલ ટુ સમ્યક દર્શન નહીં થાય. આગળ આવ્યું હતું ને, આત્માનુભૂતિ કહો, આત્મા કહો, શુદ્ધ નહીં કહો, એક જ વાત છે. તો જો આપણને એક હિંટ તો આપી દીધી અમૃતચંદ આચાર્ય, શું આપી દીધી? કે હવે અમે તને કોની વાત કરવા જઈએ છીએ? આત્મ સ્વભાવની. પણ શું થાય? પર્યાય બુદ્ધિ છોડવી નથી ગમતી ને, અનાદિનું હોય કેમ છોડાય? પરમાત્મા પ્રકાશમાંથી ગુરુદેવ શીખેતા અનાદિનો મિથ્યાત્વ એ કેવો છે? બંધુની જેમ, જેમ ઓલો કે પડછાયની જેમ મારી સાથે છે, એમ મિથ્યાત્વ આપણી સાથે ક્યારથી? ક્યારથી તો નહીં, અનાદિથી. કેવી રીતે રહ્યો છે? બંધુની પડછાયા ને જેમ એક સમય પણ એનો સાથ કોઈ કીધી એણે, અને તેથી આપણે પણ એને છોડવા માંગતા. એમને લખ્યું છે, આ જ્ઞાની કહેવા છે, પોતાના બંધુ સમાન મિથ્યાત્વનો શું કરી નાખ્યો છે, નાશ કરી નાખ્યો. ચલો હવે ત્રીજા બોલમાં ફરીથી જોઈએ. એ જ 38 પાને નીચેથી ત્રીજી લાઈન, વૃદ્ધિ હાનિરૂપ પર્યાય ભેદોથી. આવી ગયું ત્રણેયમાં કયો કયો શબ્દ કોમન આવ્યો? ફરીથી પર્યાયથી, પર્યાય અને પર્યાય. અને એની સામે એક લાઈન છોડીને, નિત્ય સ્થિર એવા આત્મ સ્વભાવની સમીપના. આ બે શિષ્ય પ્રશ્ન કર્યો હતો કે આવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે, અને એમાં સામે આચાર્ય દેવ શું કહે છે, એના જવાબમાં શું કહે છે? શિષ્ય પ્રશ્નમાં શું કહ્યું હતું, જેમાં કદાચ લેવું હોય તો 37 પાને જો નીચે, 37 પાને એક જ પાનું ફેરવે બેક જઈએ. એ ઉપર કયા, જેવો ઉપર કયો તેવા આત્માની અનુભૂતિ કેમ થઈ શકે, કેમ થઈ શકે એને શું પૂછવું હતું? કોનો પ્રશ્ન છે આ? કોનો પ્રશ્ન છે? કોનો છે? શિષ્યનો જ હોય ને, મારો તો હોય, હું તો ક્યાં શિષ્ય બન્યો છું હજી. આપણા બધાનો વ્યક્ત કરીએ કે ન કરીએ, આપણો આ એક પ્રશ્ન છે. આવા આત્માની અનુભૂતિ આપણને કેવી લાગે છે? અશક્ય, અસંભવ લાગે છે. એટલા કે કેમ થઈ શકે? અને જો ઉત્તર આમાં શું છે, અભૂતાર્થ હોવાથી અનુભૂતિ કદાચ થઈ શકે, થઈ શકે છે. આચાર્ય કહેવા માંગે કેમ ન થઈ શકે, આપણે પૂછીએ છીએ કેમ થઈ શકે, અને આચાર્ય શું કહે છે, કેમ ના થઈ શકે, કારણ કે પર્યાયમાં હોવા છતાં સ્વભાવમાં એ અભૂતાર્થ છે એટલે નથી. અમે તને કોને ક્યાં તરફ જવાની, કોની સમીપ જઈને વાત તને કહીએ છીએ? આત્મ સ્વભાવમાં ફરીથી અભૂતાર્થ શબ્દ શું છે? થવાથી. શું શબ્દ છે? ફરીથી 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 હોવાથી થવાથી છે. પાકું વાંચીને, પાકું વાંચીને. અરે અભૂતાર્થ હોવા તારે કરવું પણ નથી, અભૂતાર્થ થવાથી નહીં હોવાથી છે. અને તો પછી અનુભવ કેમ ન થઈ શકે? માત્ર જરૂરિયાત શું છે? એકવાર આત્મ સ્વભાવની સમીપમાં જવાની જરૂર છે. અરે આવા સાધનાના અવસરમાં એટલું તો નિર્ણય કરીને આપણે ઉજવીએ કે મને આચાર્ય દેવ ગુરુદેવસિંહે એક આ પર્વત દરમિયાન એક મેસેજ આપ્યો છે. મરીને પણ, આગળ આવે છે ને, શું થશે? મરીને પણ શું કરજે? આગળ શ્લોકમાં શું આવશે? તત્વનો કૌતૂહલી, મરવા જેટલી પણ જો પ્રતિકૂળતા તને કદાચ દેખાતી, એ તો એક્સ્ટ્રીમ હશે ને, મરવા જેટલી પ્રતિકૂળતા, તો પણ તો શું કરજે? તું તત્વનો કૌતૂહલ થશે. અહીંયા તો કહેજે કે મરવા જેટલી આવે કે ગમે તે, અરે એની સામે અનુકૂળતા પણ હોય તો પણ તું આત્માના સ્વભાવની સમીપમાં જાજે. એકવાર સ્વભાવને જોઈને તો જો, તું એકવાર સમુદ્રમાં ડૂબકી મારીને તો જો કે સમુદ્ર શેનો હોય, પાણીનો હોય કે રેતી આદિનો હોય. સમુદ્રના કિનારે ઉભા રહીને આપણે શું કરીએ છીએ, એને શું દેખાય છે? રેતી આદિ દેખાય. સમુદ્રમાં તું ગયો નથી, એકવાર સમુદ્રમાં ડૂબકી મારજે, પાણી સિવાય કંઈ નહીં દેખાય, સ્થિરતા સિવાય કંઈ નહીં દેખાય. તો કેમ થઈ શકે છે એની સામે આચાર્ય દેવ કહે છે કે કેમ ન થઈ શકે, કારણ કે જે આત્મ સ્વભાવની અમે તને વાત કરીએ છીએ એમાં બદ્ધ સ્પષ્ટ આદિભાવો કેવા છે? અભૂતાર્થ છે, અભૂતાર્થ હોવાથી. અને તેથી આ ગાથા પછી કળશમાં પણ આચાર્યદેવ આપણને કહેશે, બદ્ધ સ્પષ્ટ આદિભાવો ઉપર ઉપર તરે છે, સ્વરૂપમાં પ્રતિષ્ઠા પામતા નથી. આટલી તો ખુલાસાથી આપણને હવે જો વાત કરતા હોય અને હવે આપણને ન સમજાય તો હવે શું સમજવું આપણે? ફરીથી નથી સમજાતું હોઈ શકે છે, અભ્યાસ નથી, પરિચય નથી, એ હોઈ શકે છે. પણ હવે વારંવાર આપણે શું કરતા હોઈએ છીએ? વારંવાર શું કરતા હોય છે? કમ્પ્લેન નું ગુજરાતી શું છે? કમ્પ્લેન નું ગુજરાતી વારંવાર ફરિયાદ કરીએ છે, પણ ફરી ફરીને યાદ કરશું તો ફરિયાદ નહીં રહે. શું કરીએ છીએ આપણે? ફરિયાદ કરીએ છીએ, પણ ફરી ફરીને આ તત્વ શું છે એનો એક પરિચય કરશું, થોડોક અભ્યાસ કરશું, તો પછી ફરિયાદને કોઈ સ્થાન જ નહીં રહે, અવસર જ નહીં રહે. થોડુંક તત્વ અભ્યાસ કરીને આનો વિચારશું તો આના જેવું સુંદર સત્ય, અને એક વિચારી જેવું સત્ય ધર્મ છે, સત્ય જેવું સરળ કોઈ હોય નહીં, અને અસત્ય જેવું કોઈ કોઈ મૂંઝવણ કરાવે, વિપરીતતા હોય નહીં. એક સત્યને કોઈ વાર 10 વાર પૂછશે તો આપણે શું થશે? ઢીલા પડી જશે, શું કરશો? બે ને બે 4, એ આપણે એક દ્રષ્ટાંત રૂપે લઈએ, અથવા સાકર ગળી છે લઈએ, કોઈ 10 વાર પૂછશે તો આપણે ઢીલા પડી જશું. ભાઈ તમે બહુ પૂછો છો, તો કદાચ સાકર કેવી હશે? કડવી હશે કે તીખી હશે, તુરી હશે, શું હશે? કેમ નહીં, સત્યનો સ્વીકાર અનુભવપૂર્વક. દ્રષ્ટાંત માટેની આ વાત છે. સાકર ગળી છે એ સત્યનો સ્વીકાર આપણે કેવી રીતે કર્યો છે? અનુભવપૂર્વક 10 વાર નહીં, જેટલી વાર પૂછે, જ્યારે પણ પૂછશે, જેટલી વાર પૂછશે, એ દ્રઢતામાં ક્યારે પણ ઢીલાશ આવવાની નથી. તો એક સત્ય ધર્મમાં આપણે એક સત્યાર્થ વસ્તુ સ્વરૂપ શું છે એ આપણે અહીંયા સમજશું તો ખ્યાલમાં આવ્યા વગર રહેશે. ને એ રીતે ચોથો અને પાંચમા બોલમાં પણ છે કે સ્વભાવની સમીપ જઈને. ચોથામાં તો ગુણભેદ છે, માટે એમાં ગુણભેદની વાત લીધી છે. દર્શન આદિ ગુણરૂપ ભેદોની સમીપમાં છે. અને પાંચમામાં પણ ફરીથી, જો પાંચમો બોલ જોવો હોય તો 39 પાને બીજો પેરેગ્રાફ, 39 પાને બીજો પેરેગ્રાફ, જેમ જળનો એ છે ને એની નીચેથી ત્રીજી લાઈન, મો સાથે સંયુક્તપણા રૂપ અવસ્થાથી અનુભવ કરતા. મળે છે શબ્દ? ફરીથી કયો શબ્દ આવ્યો? અવસ્થા કહો, પર્યાય કહો, પર્યાય ભેદ કહો. તો આપણે અનાદિથી ફરીથી પાંચેય બોલમાં બે સિદ્ધાંત ક્યાં આવ્યા? અનાદિકાળથી પર્યાય ભેદ ગુણ ભેદમાં જ આપણે અટકીને પડ્યા છીએ, અને પર્યાય ભેદમાં અટકતા ક્યારે એકરૂપ સ્વભાવ હાથમાં આવ્યો નથી, અને તેથી આપણને ક્યાંય આત્માનુભૂતિ થઈ નથી, શુદ્ધ નહીં પ્રગટ થયું નથી, સમ્યક દર્શન પ્રગટ થયું નથી. આ અનાદિની ભૂલ. પર્યાય બુદ્ધિમાં કહો, કર્તા બુદ્ધિમાં, મમત્વ બુદ્ધિમાં, સંયોગ બુદ્ધિમાં, નિમિત્તાધીનપણામાં, વ્યવહારમાં, એકત્વપણામાં, જેને 11મી ગાથામાં શું કહે છે? પર્યાય બુદ્ધિ છે એ બધા માટે શું કીધું છે? 11મી ગાથા મૂળ ને ટીકામાં શબ્દ છે, વ્યવહાર વિમોહિત હૃદયવાળા. 15મી ગાથામાં એનું નામ જ્ઞેયલુબ્ધ કીધું છે. 11મી ગાથામાં શું કીધું છે? એમના ફરીથી એક બહુ વિચારવા જેવું, આચાર દેવના શબ્દોથી પણ એક વિચારીએ, વ્યવહાર વાળા કે વ્યવહારથી વિમોહિત હૃદયવાળા, શું ફરક પડે છે? વ્યવહાર તો નિશ્ચયપૂર્વક સાધક દશામાં હશે એની વાત નથી. વ્યવહાર અને આપણે કેવા છીએ, આપણને શું છે? નિશ્ચય સાથે શું છે? વ્યવહાર નથી, પણ આપણી પાસે ખાલી વ્યવહાર તો છે ને, એટલે તો હા પાડવી પડશે ને. નિર્દોષપણે 28મું ગુણ કોઈ પાડતું હોય, આત્માની અનુભૂતિ ભલે ન હોય, પણ એટલીસ્ટ એની પાસે હાફ પાર્ટ જ છે કે નહીં? ચાલો હાફનો કાંઈ નહીં, એના 10% તો આપશો કે નહીં? પેલું એક આત્મજ્ઞાન સિવાય કાંઈ જ બધું માઇનસ હશે. તો એ વ્યવહાર નથી. વ્યવહારમાં કેવા છે? વિમોહિત, મોહિત થઈ ગયા. અને ફરીથી મોહિત એટલે શું? એમાં જ એણે પોતાનું અસ્તિત્વ માન્યું છે, સુખ બુદ્ધિ માન્યું છે, એ સિવાય બીજું જેને અસ્તિત્વ દેખાતું જ નથી, તે વ્યવહાર વિમોહિત હૃદયવાળા. તો અહીંયા એ આપણને કહે કે પર્યાય બુદ્ધિમાં અનાદિથી પેડો છે એ છોડજે, અને હવે ક્યાં પહોંચજે? સ્વભાવની સમીપ જઈને. અને ફરીથી એ તો અહીંયા કહે છે, બાકી ખરેખર શું છે? સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા એટલે શું? સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતા એટલે શું? કેટલા નજીક જવું છે, કેટલું ડિસ્ટન્સ રાખવું, એક ફેટ વિથ ને. સમીપ એટલે એવો અર્થ નહીં કરો, સમીપ એટલે એકાકાર થઈને સ્વભાવમાં ડૂબકી મારીને તન્મય. કાલે આપણે શું લીધું તો, કઈક લીધું તો ને વ્રતની વ્યાખ્યા ગુરુદેવે શું કરી, વીટળાઈ જજે. સ્વભાવને પણતી એવી વીટળાઈ જાય કે પર્યાય પોતાના અસ્તિત્વને ભૂલીને કહે છે કે હું ત્રિકાળી દ્રવ્ય છું. આ સ્વભાવમાં એકાકારપણું છે, હું પર્યાયરૂપ છું. નિર્ણય તો કોણ કરે છે અંતે? તો આ બધા ગુરુદેવસિંહના પ્રવચનોમાંથી કંઈક શીખવું પડશે. ગુરુદેવ બહુ જ ખાસ આવાસ આવે ત્યારે શું યાદ કરે, નિત્યનો નિર્ણય કરનાર નિત્ય ન હોય, નિત્યનો નિર્ણય કરનાર અનિત્ય પર્યાય હોય. નિત્ય છે એ નિત્યમાં કોઈ કાર્ય ફેરફાર બદલાવ ન હોય, નિત્યનો નિર્ણય કરનાર અનિત્ય પર્યાય છે. તો જ્યાં એ પર્યાય પોતાના સ્વભાવ સન્મુખ વળે છે તો એનામાં શું ભાવ શું આવે છે કે હું પર્યાય છું ને આ દ્રવ્ય છે, હું ક્ષણિક છું ને આ ત્રિકાળી છું. એના માટે સરસ 320 ગાથાનું છેલ્લા ગુરુદેવસિંહ વાક્ય કેવું લેતા હોય છે, સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પ્રાણામિક પરમભાવ લક્ષણ નિસુદાત્મ દ્રવ્ય તે. આમ કોણ કહે છે, કોણ જાણે છે, કોણ માને છે? પર્યાય થોડી છે, પર્યાય તો કા ઔપસમિક સાયોપસમિક સાયિક ભાવને. સકલ નિરાવરણ અખંડ એક પ્રત્યક્ષ પ્રતિભાસમય અવિનશ્વર શુદ્ધ પ્રાણામિક પરમ લક્ષણ નિજ પરમાત્મ દ્રવ્ય તે હું છું. પણતીએ પોતાના અસ્તિત્વને ભૂલી દીધું અને સ્વરૂપમાં એકાકારપણું સ્થાપી દીધું. જે જ સમયે પણતી પોતાનું સર્વસ્વ ત્રિકાળીમાં સ્થાપશે ત્યારે સમજવું પર્યાય બુદ્ધિ છૂટીને સ્વભાવની સહાનુભૂતિ થાય. હજી તો ક્યાંય ક્યાંય આપણે ક્યાંય ક્યાંય એટલે યાદ કરવાની જરૂર નથી, ક્યાં ક્યાં અટક્યા છે, બારમાં ક્યાં ક્યાં અટક્યા છે, ક્યાં ક્યાં નથી અટક્યા એ વિચારવા જેવું છે. એવો કયો એક ઇન્દ્રિય વિષય બાકી રાખ્યો છે, એવો કયો એક વિભાવ ભાવ બાકી રાખ્યો છે, ક્યાં પર્યાય ભેદ કે ગુણ ભેદ બાકી રાખ્યા જ્યાં એકત્વ કર્યું ન હોય. તો 14મી ગાથા થોડીક અઘરી લાગી હોય કે ન લાગી હોય પણ એક વિચારવા જેવું છે કે આના દ્વારા આપણને એક સુંદર સંદેશો આપણને આચાર દેવો ગુરુદેવસિંહ આપણને આપે છે. બસ એટલું જ એક કામ કરજે, તારે કોઈ રાગાદી ભાવ પર્યાય ભેદોને સ્વભાવમાંથી દૂર નથી કરવાના, અભૂતાર્થ છે જ, બસ છે એમાં તારે એના સમીપ એટલે એની નિકટતામાં તારે પહોંચવાનું છે. ફરીથી આપણે સામાયિકનો પાઠની ગાથા બોલીએ છીએ, મોટું પેલું પ્રતિક્રમણ હોય છે ને એમાં ત્રીજો કયો છે પાઠ, ત્રીજો પાઠ, હવે ત્રીજો શું બોલીએ છે, એનું બોલીએ છીએ શું, જોયા વગર તો આટલા દીમાં તો હોય. આત્માના કેવા ભાવને શ્રી ભગવાન સામાયિક કહે છે તે હવે કહેવાય. ફરીથી શબ્દ શું છે, આત્માના ભાવને, કાળને નહીં, ક્ષેત્રને નહીં, બોલવાના પાઠને નહીં. સામાયિક ક્યાં વસે છે, શરીરની ક્રિયામાં, વચનની ક્રિયામાં, સુવરાગની ક્રિયામાં કે આત્માની નિર્મળ પ્રણતિમાં હોય. અને એમાં એક ગાથા આવે છે, સંયમ નિયમ અને તપ વિશે આત્મા સમીપ છે જેને. અહીં આવે છે ને આત્મ સ્વભાવની સમજે. અરે આચાર દેવો તો બધું ઘણું કહીને ગયા છે પણ શું થાય છે, જીવનમાં ફરી ફરીને તત્વ અભ્યાસ ઇઝ અ શું કહેવાય ઇંગ્લિશમાં, કઈક ઇઝ અ નીડ ઓફ એ અવર. આ એના વગર ક્યારે પણ આગળ વધશે નહીં. વાર લાગે એક સમય છે પણ તત્વ અભ્યાસ નિરંતર જીવનમાં, જેમ ખોરાક ક્યારે લેતા હોય છે, જ્યારે જ્યારે યાદ આવે ત્યારે નહીં. અરે આપણે નહીં હોય તો કોઈ ખાવાનો ટાઈમ થઈ ગયો છે બીજા કામમાં. આ એક શું ન આપણે સ્વીકારી લીધું છે, આપણે નહીં બધા બીજા ઘરના હશે. ખાવું એક એસેન્શિયલ લાઈફનો શું થઈ ગયો એક ભાગ બની ગયો છે, ખાધા વગર કેમ ચાલે, બધા એમ જ સીધું શરૂ કરે ને, પોતે ભૂલી ગયા કામમાં, એમાં કઈ સાવાનો ટાઈમ નહીં. એમ જેમ બારમાં જીવનને માટે, ભલે એનો અર્થ ગેરંટી કોઈ જ નથી, ખાતા ખાતા માણસ મરી શકે છે, અને છતાં એને માની લીધું છે, તો એની જેમ નહીં એનાથી અધિક સ્વાધ્યાય આત્માર્થીનો ખોરાક બનવો પડશે. કદાચ ઓલું ભૂલી જશું તો એ ગુનો નથી, પણ આત્માના ભૂલા નહીં, આત્માને બતાવનાર સ્વાધ્યાય ભૂલા, તો સમજવું આ મનુષ્ય ભાવમાં આવા યોગમાં પણ જવું નથી તો સમજવું આપણે મોટા અપરાધી છીએ. જે દાયો શાસ્ત્ર ગુરુને આપણે અધિકપણે પૂજ્ય માનીએ છીએ એ જીનવાણીનો પણ અભ્યાસ કરવાનો આપણને અવસર નથી, તો આપણે એમનું વિરાધના કરીએ છીએ, અવગણના કરીએ છીએ. તો એ ફરીથી વાત છે, પાંચ બોલ છે, ફરીથી સમજાય એવા છે, બે અપેક્ષાઓ કહીને સુંદર રીતે આપણને એ વાત દ્રષ્ટાંત પૂર્વક ફરીથી એક વિચારવું. અમરચંદ્રાચાર્ય દેવની કરુણા, પહેલી એ 14મી ગાથાનો જવાબ તો એને 4-5 લાઈનમાં પૂરો કરી દીધો છે, અને છતાં હજી એમને થયું કે હજી ભવિષ્યમાં કોઈ એવા પાત્ર જીવ હશે તો એ જો શબ્દ છે એમાં દ્રષ્ટાંતથી પ્રગટ કરવામાં આવે કે એવા જીવોને માટે પાંચ બોલ માટે પાંચ દ્રષ્ટાંત ગોઈતા છે. અને પછી હવે આપણને કહી કે ન સમજાય તો થોડીક આપણી પાત્રતા એ તૈયાર કરવી પડશે, અને એ માટે જ આ આરાધનાના અવસરોમાં આપણે
સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ સહજાનંદી સોદ 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 સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ અશરીર સિદ્ધ દશાએ પ્રાપ્ત લોકાગ્રી બિરાજમાન વર્તમાન 24ના પુષ્પાદિ માર્ગ પર 24 ઇન્દ્ર ભગવાનનો જય હો. દિવ્ય ધનીના દાતા જીવન સ્વામી ધર્મધર વિદેહ ક્ષેત્રમાં વિદ્યમાન શ્રીમંતરાદિ અજિત વેરે પરંતુ વિશ્વરમાનજી નેન્દ્ર ભગવાનનો જય હો. અદ્ય જીનમંદિરમાં બિરાજમાન અડકનામના ધારક અખંડ સાધના પ્રતિક શ્રી બાહુબલી મનીન્દ્ર ભગવાનનો જય હો. જીન મુખોદભવિત નિત્ય બોધક પરમાગમ સમયસાર પ્રવચનસાર આદિ સમસ્ત જીનવાણી મહાત્નો જય હો. ભરત ક્ષેત્રમાં સદ્ધર્મની વૃદ્ધિ કરનાર હલતા ચાલતા સીતસામ ભગવાન શ્રી કુંદકુંદાચાર્ય દેવનો જય હો. કુંદકુંદાચાર્ય દેવના હૃદયપટ ખોલી અંભક્તોની જીનવાણી માતાના ઊંડા અને ગહન રસ સમજાવનાર અનંત અનંત ઉપકારી શ્રી કહનગુરુ દેવનો જય હો. કહનગુરુ કેળાય ધર્મરત્ન પ્રસમૃતિ ધન્યવતાર પૂજ્ય ભગવતી માતનો જય હો. મુનિ દશાના અપૂર્વ અવસરની ભાવના જાગૃત કરાવનાર પરમ કૃપાળુ દેવનો જય હો. આજના ઉત્તમ સત્ય ધર્મ દીનનો જય હો. શ્રી પરમ વિતરાક સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો.
નિજ નિધિ નિજ મેવ કાઈ યહ અનંત ઉપકાર હે કિસ કે લિયે જેન વાણી માખો વંદના સતબાર હે.
બોલો દ્વાદશાંગ મેં સમસ્ત જીનવાણી માતનો જય હો.